તારીખ 12/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3 મૂળ કેસેટમાં હમિંગ છે.
દીવાન માફક પ્રકાશે એ સફળ દ્રવ્યો કથનથી જ પરિણામી છે. કથનથી જ પરિણામી છે એટલે સર્વથા પરિણામી નથી અને સર્વથા અપરિણામી પણ નથી. એમ દુનિયામાં આવી જાય છે પદાર્થો જગતમાં નીતિ હોવા છતાં બરાબર પોતાની હૈયાતી કાયમ રાખતા હોવા છતાં એ કથનથી પરિણામ છે. કથનથી અનિત્ય પણ છે. સર્વથા નિત્ય પણ નથી સર્વથા અનિત્ય પણ નથી. સર્વથા પરિણામી પણ નથી અને સર્વથા અપરિણામી પણ નથી. આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય સંસાર ક્ષણિક હોમ સર્વથા ક્ષણિક હોમ મારું અસ્તિત્વ તો ઘડી ના નાશ પામે તો પોતાનો નાશ એમાં આવે છે. પર્યાયી જ્ઞાન નો વિષય છે અને ત્રિકાળી અવલંબન નો વિષય છે. દ્રષ્ટિનો વિષય આત્મા જે છે એ અપરિણામી છે. જ્ઞાનમાં કથનચિત પણ હોય જ્ઞાનમાં અનેકાંતિક પણ હોય દ્રષ્ટિ તો સદા એકાંત દ્રષ્ટિ તો એકાંત જ પરિણમે છે. પછી મિથ્યા પરિણમે ત્યારે એકાંત પરિણમે છે અને સમ્યક પરિણમે ત્યારે પણ એકાંત પરિણમે છે. કેમ કે એને તો દ્રષ્ટિને તો એના પોતાના વિષય પોતાનો જે વિષય છે એ સર્વસ્વ છે
બરાબર
અને એ સિવાય બીજું એના વિષય રૂપ નથી. એટલે છે કે નહીં છે હોવા કે નહીં હોવા સંબંધમાં દ્રષ્ટિને કોઈ જોવાનું રહેતું નથી. જ્ઞાનમાં તો મુખ્ય ગુણ છે. જ્યારે એ ત્રિકાળીને મુખ્યપણે અવલંબે છે ત્યારે પર્યાયને એ જાણતું અવલંબે છે. ત્યારે દ્રષ્ટિમાં એમ છે ને બંનેના સ્વભાવો જુદા જુદા પ્રકારના છે. દર્શનનો સ્વભાવ એવો છે કે જેને વિષય કરે છે એને સર્વસ્વ પણ કબજે લે છે. પછી બીજું કાંઈ છે કે નહીં એમાં એ પ્રશ્ન છે નહીં. બીજું નથી અથવા ગૌણ પણ છે એ પ્રશ્ન જ નથી. ખાવા માટે છે એમ છે ને બીજું આવો જે દર્શન સ્વભાવ છે એ બહુ સૂક્ષ્મ છે એ જલ્દી ગ્રહણ થતો નથી. જ્યારે જ્ઞાન છે એ જાણવારું પ્રવર્તે છે અથવા એ સાકારરૂપ છે અથવા સ્વસંવેદ્ય સ્વરૂપ છે તેથી એ જણાય છે તરત જણાય છે સહેલાઈથી જણાય છે અને જાણનાર તે જ છે.
બરાબર
છે તે અને જાણનાર પણ તે જ છે. એટલે ત્યાંથી સ્વભાવનું ગ્રહણ થાય છે અને સ્વભાવ શેમાં વ્યક્ત છે વિશેષ એ છે કે સ્વભાવ શેમાં વ્યક્ત છે. જેવો સ્વભાવ જ્ઞાનમાં વ્યક્ત છે એવો જ સ્વભાવ સ્વીકારી છે. તેથી સ્વભાવનું ભાવરૂપ જ્ઞાન ભાવ જ્ઞાન જેને કહીએ એ તરત થાય છે. ત્યાંથી જ્ઞાન સૂક્ષ્મ છે સ્વભાવ સૂક્ષ્મ છે જ્ઞાન નો પર્યાય શું છે એનો સ્વભાવ સૂક્ષ્મ છે. ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, ઇન્દ્રિય ગ્રાહ્ય નહીં હોવા છતાં જ્ઞાન ગ્રાહ્ય છે. ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એનો અર્થ શું છે કે જે ઇન્દ્રિય ગ્રાહ્ય નો અર્થ એટલો થાય છે કે પર સંમુખ નો વહેલો વલણ વાળો જે રૂપિયો અથવા પર સન્મુખ ના વલણ વાળું જે જ્ઞાન એનો ગ્રાહ્ય નથી. પણ તે જ્ઞાન સ્વભાવ ગ્રહી પણ પકડે ત્યારે એમાં એને પોતાનો સ્વભાવ જરૂર ગ્રહણ થાય છે. અને ત્યારે ઇન્દ્રિયની ઉપસ્થિતિ હોય છે ત્યારે જે સદમસ્થ જ હોય છે, તેવો જ્ઞાની હોતો નથી. જ્ઞાનના સ્વભાવથી અવલોકન જોવું આ એક બહુ દૂરથી કરવા જેવું પ્રયત્ન છે. મારું જ્ઞાન છે એ માત્ર જ્ઞાતારૂપ છે એટલે કે અનુભવમાં જ એમ આવે છે કે એ રાગને કરે એવો એનો સ્વભાવ નથી, રાગના વિષયને એ સ્પર્શે એવો પણ એનો સ્વભાવ નથી. એ જ્ઞાન સ્વભાવ એવો જ્ઞાનનો સ્વભાવ છે એમ જ્ઞાનને એના સ્વભાવથી જોવા જતા એનું સ્વભાવની સૂક્ષ્મતામાં આવવું પડે છે જ્ઞાનને. ત્યારે એને સ્વભાવ વિભાવનો આકરો પડે છે. એ જે એક વાર બરાબર ઓળખાણ થાય તો એ જ્ઞાન છે એ જ આત્મા છે. ત્યાં તો ખરેખર તો જ્ઞાન જ ત્યાં આત્મા છે, ત્યાં ઇન્દ્રિયનો વિષય જ નથી. તે જ્ઞાન જ ત્યાં આત્મા છે ખરેખર. પછી આત્મા કોઈ બીજો છે ત્યાંથી દૂર છે ને એને શોધવા જવો છે એ પ્રશ્ન છે. સરસ વાત લીધી છે કે સ્વાનુભૂતિનો એ હેતુ છે, જ્ઞાન છે એ સ્વાનુભૂતિનો હેતુ છે. અહીંયા પછી કથનથી જ પરિણામી છે અને કથનથી જ અપરિણામી છે છે બોલીએ એમ છે. એમાં કોઈ આત્માની વિશેષતા એમાં નથી. ધ્રુવ પણ એ આત્માની વિશેષતા નથી, જેમ કે બીજા પદાર્થો પણ એના એની સ્વીકારી શક્તિઓના સ્વરૂપે તો બીજાઓ પણ ધ્રુવ જ છે, એનાથી જુદો નહીં પડે. એ જ્ઞાન જ એવું લક્ષણ છે, એવો સ્વભાવ છે, એવું તત્વ છે કે જેનાથી રાગ છે ને રાગના વિષય રૂપ અન્ય પદાર્થોથી જુદો જાણવામાં આવે છે, જુદો અનુભવવામાં આવે છે. અહીંયા એક નૈયાયિક મતનો પ્રશ્ન લીધો છે. નૈયાયિક મતાનુસારી પ્રતિદા નૈયાયિક મન મત અનુસાર કોઈ પૂછે કે જ્ઞાન જ્ઞાનાંતરો વિદ્યમ પ્રમુખત્વા ઘટાદિવત જેમ પ્રકાશના ઘરો જણાય છે તેમ જ્ઞાનમાં જ્ઞાન પોતે જ્ઞાનથી જુદું જુદાય છે, પ્રમેયની જેમ જુદા પ્રમેયની જેમ જેમ જ્ઞાનમાં ઘરો જણાય છે જુદો એમ જ્ઞાનથી જ્ઞાનમાં કોઈ જ્ઞાન જુદું જણાય છે. એવો એક પ્રશ્ન છે. જ્ઞાન સ્વને પણ જાણે છે કેમ કે જ્ઞાન પણ પ્રમેય છે અને ઘટ પણ પ્રમેય છે. દૂરમાં પ્રમેય સામાન્યપણે છે તો જ્ઞાનથી જ્ઞાન કોઈ જુદું પ્રમેય થાય છે ઘટની જેમ જેમ ઘટ જુદો છે તેમ. પરિહારમાં એનો પરિહાર કરવામાં આવે છે એમ છે. પ્રદીપનો વ્યભિચાર જેમ કે જે પ્રદીપ છે પ્રદીપ થી એ પરમાણસે તો એ લાગુ પડતું નથી. દીવાનું દ્રષ્ટાંત છે એ કથન થી લાગુ પડે છે, સર્વથા કઈ લાગુ પડતું નથી. પ્રદીપ તાવજ પ્રમેય હોય પરિચ્છેદ યોગ મેળવું ભવતી નહી તો પ્રદીપ અંતરેણ પ્રકાશ થતું તથા જ્ઞાનમ અપી સ્વયમેવ આત્માન પ્રકાશ પ્રકાશ હતી ન તો જ્ઞાનાંતરેણ પ્રકાશ થતો. પ્રદીપ સ્થાવત પ્રમેય પરિસ્થિતિ મેળવો ભવતી. પ્રદીપ છે જેમ પ્રદીપ પ્રમેય છે જાણવા જાણવા લાયક છે જ્ઞેય છે એને બીજા પ્રદીપથી એને કાંઈ પ્રકાશવામાં બીજા દિવાથી એને પ્રકાશવામાં આવતો નથી. જ્ઞાન પણ સ્વયમેવ આત્માને પ્રકાશ થાય છે, પોતે જ આત્માને પ્રકાશે છે. મત જ્ઞાન અંતરે એને પ્રકાશ થયું છે, બીજા જ્ઞાન દ્વારા એને પ્રકાશવામાં આવતો નથી. જ્ઞાન પોતાને જાણતું વેદતું તેને પ્રકાશે છે અને એમાં પરમ પણ પ્રકાશમાન પણ થાય છે. એ એનો સ્વપર પ્રકાશ કોઈ અત્યંત દિવ્ય સ્વભાવ છે. આજે લીધું કે જો આવું જ્ઞાનમાં ન હોય તો એને દિવ્ય કોણ કહેશે? યદિ પુનર્જ્ઞાનાંતરેણ પ્રકાશ્યતે તરી જગન અવલંબીની મહતી દુર્નિવાર અનવસ્થા પ્રાપ્નોતી રીતિ સૂત્રાર્થ. જો જ્ઞાન બીજા જ્ઞાનથી એને પ્રકાશવામાં આવે તો જગન અવલંબીની દુર્નિવાર અનવસ્થા અને આ પ્રકાશે આને આ પ્રકાશે આને આ પ્રકાશે આને આ પ્રકાશે. જો આત્મા બીજા સાધન દ્વારા એનું સાતત્યમ પણ એનામાં ને એનામાં ન હોય, બીજા સાધન દ્વારા જણાય, જ્ઞાન જો આંખ દ્વારા જણાય જાણે, આંખ તો ચશ્મા દ્વારા જાણે, તો ગગન અવલંબી એમ પછી આમ જેને લંબાવતા જાઓ ગગન અવલંબી આકાશમાં જેમ પછી 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 ક્ષેત્રની જેમ કલ્પના કરવામાં આવે છે એમ અનવસ્થા નામનો જે દોષ છે આના આધારે આના આધારે આને આ પ્રકાશે પછી એને કોણ પ્રકાશે પછી એને કોણ પ્રકાશે પછી એને કોણ પ્રકાશે એવી દૂર અનવસ્થા નામનો દોષ કોઈ પ્રાપ્ત થશે અથવા કોઈ વસ્તુના સ્વરૂપનું ઠેકાણ રહેતું નથી. અનાગત પર્યાયો પણ તાત્કાલિક પર્યાયોની માફક પૃથકપણે જ્ઞાનમાં વર્તે છે એમ કહેવાય છે. એવું જ્ઞાનમાં સદમસ્થના જ્ઞાનમાં પણ વર્તે છે કેટલાક અતીત એટલે વ્યતીત થઈ ગયેલા ભૂતકાળમાં ચાલ્યા ગયેલા અનાગત એટલે આવવા વાળા એવી અવસ્થાઓ પણ જે ઉત્પન્ન થઈને વ્યય થઈ ગયું છે અને હજી જે ઉત્પન્ન થયું નથી પણ ઉત્પન્ન થવાનું છે એવી અવસ્થાઓ પણ તાત્કાલિક પર્યાયની માફક એટલે વર્તમાન વિદ્યમાન પર્યાયની માફક તેની જેમ જ પ્રથકપણે એટલે એક પર્યાયથી બીજી પર્યાય જુદી છે એમ એક સાથે જ્ઞાનમાં વર્તે છે, જ્ઞાનમાં એક સાથે વર્તે છે એમ આગાથામાં સમજાવે. તાત્કાલિક એવો શબ્દ સદ અસંભૂતા એવી પદ્ધયા સાથે વટંતે તે રાણે વિશેષરો દવ વિધાદી પછી જીવ આદિ દ્રવ્ય જાતિઓના અવિદ્યમાન પર્યાયો બધા જ હાજર એટલે વર્તમાનમાં અને અવિદ્યમાન એટલે ભૂત ભવિષ્યના તમામ પર્યાયો તાત્કાલિક એટલે વર્તમાન પર્યાયોની માફ વિદ્યમાન પર્યાયોને માફક અત્યારે વિદ્યમાન હોય તેની જેમ વિદ્યમાન વિશિષ્ટતાપૂર્વક પોતપોતાના ભિન્ન સ્વરૂપે જ્ઞાનની ભવિષ્યની બે પર્યાયોમાં પણ ભિન્ન ભિન્ન પણ છે એની વિશિષ્ટતા ભિન્ન ભિન્ન સ્વરૂપે જ્ઞાનમાં એક સાથે વર્તે એવો જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો કેટલું જાણે કે આટલું જાણે એમ કે છે એક પર્યાયથી બીજી અવસ્થા ભિન્ન છે કેવળ જ્ઞાનની પણ એક અવસ્થાથી બીજી અવસ્થા ભિન્ન છે ભલે બંને કેવળ જ્ઞાન રૂપે છે તો પણ એ ભવિષ્યમાં જેટલી કોઈ પર્યાયો આવવાની છે એ પ્રત્યેક વર્તમાનમાં જ ભિન્ન ભિન્ન જણાય છે વર્તમાનમાં એક ચીજથી બીજી વિદ્યમાન ચીજ જુદી દેખાય એમ અવિદ્યમાન ભૂતની અને ભવિષ્યની અનંત અવસ્થાઓ સર્વદ્રવ્યોની એક સાથે વર્તમાનવત ભિન્ન ભિન્ન જણાય છે પોતપોતાની વિશિષ્ટતા સહિત જણાય છે દરેકને પોતાની વિશિષ્ટતા છે એકનો જે ઉત્પાદ છે એ બીજીનો ઉત્પાદ નથી એકનો વ્યય છે બીજીનો વ્યય નથી તમામના સ્વકાળ જુદા છે તો પણ એ બધા એક સાથે પોતાની વિશિષ્ટતાઓ સહિત જ્ઞાનમાં વર્તમાન વર્તે આમ તો આટલું સ્પષ્ટ કેવળ જ્ઞાનીને વર્તે છે સદમસ્તને પણ જણાય તો છે એમ કે પણ એ પુરુષ જણાય છે પરોક્ષ જણાય છે એમ કે સદમસ્ત ને જણાય છે પણ પરોક્ષ જણાય છે એમ કે જેમ કે પૂર્વ જ્ઞાન જયારે આત્મજ્ઞાન થાય છે ત્યારે એને વર્તમાન સ્વસંવેદન થાય છે વર્તમાન સ્વસંવેદન થાય છે એમાં પોતાના સ્વરૂપની તન્મયતા થાય છે આત્માની તન્મયતા થાય છે એમાં એને વગર વિકલ્પે આ તો વિકલ્પ છે એમ કહેવાય છે વગર વિકલ્પે એમ જણાય છે કે હું અનાદિ અનંત ત્રિકાળી છું શાશ્વત છું એવું જ્ઞાન ક્યાંથી આવ્યું ઉપયોગ તો વર્તમાન ક્ષણ પૂરતો છે છતાં એક ક્ષણમાં ત્રણ કાળના પોતાના હયાતીનો સ્વરૂપમાં જ્ઞાન આવી જાય છે અને પુરુષપણે એની વ્યતીત અને અનાગત બધી પર્યાયનું જ્ઞાન પણ એમાં પરોક્ષપણે આવી જાય છે ત્યાં ભિન્ન સ્વરૂપે નથી જણાતો એક એક પર્યાય પોતાની વિશેષતાપૂર્વક જ્ઞાનમાં વર્તે છે એ તો કેવળ જ્ઞાનમાં જ વર્તે છે એ ધર્મસ્થના જ્ઞાનમાં એમ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું જ્ઞાન પરોક્ષ હોવાથી જણાતું નથી સમસ્ત દ્રવ્ય જાતિઓના પર્યાયની ઉત્પત્તિની મર્યાદા ત્રણ કાળની મર્યાદા જેટલી હોવાથી જેટલો ભૂતકાળ છે જેટલો ભવિષ્ય છે અને વર્તમાન એક સમયનો વર્તમાન છે એ કાળની મર્યાદા છે ત્રણેય કાળની મર્યાદા છે અને તમામ ક્ષય દ્રવ્યોની સમસ્ત દ્રવ્ય જાતિ ક્ષય દ્રવ્યની જાતિ છે એ તમામ દ્રવ્યોની પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા પણ ત્રણેય કાળની છે જેટલા કાળના સમય છે એટલી પર્યાયોની ઉત્પત્તિ છે અર્થાત દ્રવ્ય જાતિઓના સમસ્ત દ્રવ્ય જાતિઓના પર્યાયો ત્રણેય કાળે ઉત્પન્ન થયા કરતા હોવાથી તેમના તેમના એટલે સમસ્ત દ્રવી જાતિઓના ક્રમપૂર્વક તપ્તી સ્વરૂપ સંપદા વાળા વિદ્યમાનપણાને અને અવિદ્યમાનપણાને પામતા જે કોઈ જેટલા પર્યાયો છે તે બધા તાત્કાલિક વર્તમાનકાલીન પર્યાયોની માફક અત્યંત મિત્ર હોવા છતાં પણ એક સાથે અત્યંત મિત્ર છે એકી સાથે જણાવવા છતાં સૌ પર્યાયો વિશિષ્ટ લક્ષણ સૌ પર્યાયોના વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય એ રીતે એક ક્ષણે જ્ઞાન મહેલમાં સ્થિતિ પામે એવો જ્ઞાનના મહેલમાં એક સાથે બધાનું સ્થાન હોય છે એવડો મોટો મહેલ છે દેવો જ્ઞાનમાં મોટા નિવાસ સ્થાનમાં ગમે જેટલા મહેમાનો આવે માણસો આવે બધાની જુદી જુદી સગવડ થઈ રહી હોય એમ કે છતાં કેવળ જ્ઞાનના મહેલમાં તમામ ત્રણેય કાળના સમસ્ત દ્રવ્યોની પર્યાયોનો એક ક્ષણે જ્ઞાન થાય એવી સ્થિતિ થાય એમ છે એ જે પોતપોતાની વિશિષ્ટતાપૂર્વક જણાઈ જાય છે આનું સામર્થ્ય કેટલું છે એમ એમાંથી નીકળે છે સ્વભાવ સામર્થ કેટલું છે કે જેમની એક સમયની અવસ્થામાં આટલું સામર્થ્ય વસ્તુના સામર્થ્ય સામર્થ્યના માપની કે કોઈ વાત થાય છે ત્રણેય કાળની પર્યાયો એમ પાછા ત્રણ કાળ તો બોલવામાં ત્રણ કાળ થયા પણ ભૂતકાળનો છેડો નથી ને ભવિષ્યકાળનો પણ જ્યાં છેડો નથી અનાદિ અનંત છે વિલંબી તથા જ્ઞાનમાં એક સમયની ભૂતની અનંતકાળ પહેલાની કે અનંતકાળ પછીની કોઈ પર્યાય જાણવી બાકી રહી અને તે પણ વર્તમાન જણાય સાથે અનંત અનંત અનંતકાળ પછી થવાવાળી પર્યાય અત્યારે વર્તમાન જેમ ભૂત ઉપર ચિત્ર દોર્યું હોય અને નજર સમક્ષ જણાય એમ એમાં જણાય આવે એવું જ્ઞાનનું સામર્થ્ય અસંખ્ય પ્રદેશ મર્યાદિત ક્ષેત્રમાં આત્મા છે એટલું દેહ પ્રમાણ છે ને એટલે પણ એના સ્વભાવ સામર્થ્યને જોવામાં આવે તો જોનાર એમાં ડૂબી જાય હું છે જોનાર એમાં ડૂબી ખૂટી જાય એકદમ સ્પષ્ટ ગણાય આવે ખરી છે સમસ્ત દ્રવ્ય જાતિ દ્રવ્ય જાતિની પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણ કાળની મર્યાદા ત્રણેય કાળના સમયની મર્યાદા કેટલી તેથી તેમના ક્રમપૂર્વક તૃપ્તિ સ્વરૂપ સંપદા વાળા પર્યાયો શું કહે છે ક્રમપૂર્વક જે ઉત્પન્ન થાય છે એવા પર્યાયો એવું એમનું સ્વરૂપ છે અને એવું સ્વરૂપ એમનું કાયમ તપે એની સંપત્તિ છે હા જેટલી ત્રણ કાળની સમયની મર્યાદા છે એટલી પદાર્થોના પર્યાયોની મર્યાદા છે એક સમય એમાંથી ઓછો નથી ને એક સમય એમાંથી વધારે હોય શકે એટલી ત્રણ કાળની અવસ્થાઓ છે દરેક દ્રવ્યો બહુ સરસ વાત કરતા સારી કરતા અનાદિ અનંત પર્યાયોનો પિંડ દ્રેહ હોવા છતાં અનંત પર્યાયો દ્રવ્યમાંથી થઈ છે, અનંત પર્યાયો છે, છતાં દ્રવ્યના સામર્થ્યમાં અનંત પર્યાયો નહીં થાય એવું સામર્થ્ય પણ પડે છે. દબાવે છે ને અથાણા ના મીઠાઈ આજે કઈ ખુલ્યું નથી, રાત્રિ નથી, અનંત સામર્થ એવું ને એવું રહે છે કે જેમાંથી અનંત પર્યાય થવાનો સામર્થ એમને મતબંધ છે. એ ત્રણેય કાળના ક્રમ પૂર્વક પ્રતિ સ્વરૂપ સંપદા વાળા જે પર્યાયો છે, વિદ્યમાનપણે અને અવિદ્યમાનપણે, કેટલાક વિદ્યમાનપણે છે અને બાકીના વિદ્યમાન પણ છે. વર્તમાન સમય પૂરતા જેટલા છે અનંતાગ્રીઓ એના વિદ્યમાન છે પર્યાયો, અને ભૂતભવિષ્યના બધા અવિદ્યમાન છે. જે કોઈ છે અને જેટલા કોઈ પર્યાયો છે તે તમામ બધા જ્ઞાનમાં તાત્કાલિક પર્યાયોની માફક અત્યારે ઉત્પન્ન થયા હોય ને જેમ જણાય એવા એ પર્યાયો વર્તમાનની જેમ અત્યંત મિશ્રિત હોવા છતાં એક સાથે જણાય છે એટલે અત્યંત મિશ્રિત હતા. એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંતા એક સાથે જણાય છે એટલે સાથે યુક્ત જ ભેગા જણાય છે તો પણ સૌ પર્યાયોના વિશિષ્ટ સ્પષ્ટ લક્ષણ જણાય એ રીતે એક પર્યાય છે બીજી પર્યાય ભિન્ન છે એમ એક જ ક્ષણમાં એક જ સમયમાં જ્ઞાન મહેલમાં સ્થિતિ પામે આવો જ્ઞાનનો મહેલ છે. મફતમાં વીતી નાખે જણાય છે, એક સાથે જણાય છે અને અનંત હોવા છતાં કોઈ જણાયા વિના બાકી રહેતા જુદા જુદા જેટલા જેટલી વિશિષ્ટતા છે એટલું એના એ ક્ષણમાં જણાય જાય છે. હા બીજું એવું સ્પષ્ટ જણાય છે અને છતાં જોવામાં ક્રમ પડતો નથી. એના પરિણમનમાં ક્રમ પણ છે પણ અત્યારે એના જોવામાં ક્રમ પડતો નથી. સમય જ છે એમાં અનંત ભવિષ્યના થઈ ગયેલા જણાય જાય છે, અનંત ભૂતના થનારા જણાય જાય છે અને અનંતાગ્રહો ના જણાય જાય છે. આત્માના સ્વભાવની વાત છે એટલે કોની વાત છે, પોતાના સ્વભાવની વાત છે, પોતાના સ્વરૂપની વાત છે કે હું મારા આવા સામર્થ્યને ભૂલું છું ત્યારે હું મફતમાં વિચાર જાઓ એમ લઈ છે. થોડી ચીજ માટે આખા આત્માને ભૂલે એનો અર્થ શું થાય? સામાન્ય રાગ માટે, સામાન્ય સગવડ માટે, સામાન્ય અનુકૂળતા કે પ્રતિકૂળતાના લક્ષ્ય આખા આત્માને પડતો મૂકે. આખા પાતળા કાચનો ગ્લોબ આવે છે ને જોડવા બે જ બહુ મુશ્કેલ લાગે છે ને એમ છે. પડતો મૂકે છે આત્માને ખંડ ખંડ કરી નાખે અને સ્વભાવનું ખંડ ખંડ પણ એટલું થાય છે એક જગ્યાએ એક સમયમાં એક સમય જેટલો જીવડો હું ત્રિકાળિક હોવા છતાં વર્તમાન સમયના વેદન જેટલો જીવડો હું, રાગ વેદન જેટલો જીવડો હું, એ ત્રિકાળીને એક સમયમાં બાંધે પાંચ ફૂટના છ ફૂટના માણસને એક ચોરસ ફૂટની ખેતીમાં ડાબી ડાબીને ખાસી ખાસીને પૂરે ને પછી ખેતી બંધ કરે છે. એ કોઈ પણ એક પંચમાણસ ભાગ છે એનો પાંચ ફૂટના માણસને કેટલો અકળાય. હાથ પગ ને માથું બધા એક જગ્યાએ કેટલો અકળાય. આ તો પછી અનંતમાં ભાગે પુરાય છો અને અનંત આકુલતા વિદાય છે, છતાં એની ખબર પણ એને નથી. સહન શક્તિની પણ કેટલી હદ છે, છતાં એને એની ખબર નથી કાંઈ. સાતમે સાતમો જુદો પડે ઋણ ને જયારે સિંજે પરલક્ષી જયારે પોતાને ભૂલે છે ત્યારે આત્માને શીખી નાખે છે. પણ હશે કોક ને કઈ થતું હશે એમ છે ને. ભાઈ તારા જ્ઞાન ને તું ધીરું કર, રાગરસ માંથી એક વાર ઉઠાવી લે, રાગ માંથી તારો રસ એક વાર ઉઠાવી લે. એવું જે તને તારો જ્ઞાન સ્વભાવ શું છે એની ઝાંખી પણ થાય હું એક ક્ષણે જ્ઞાન મેલ માં સૌ સ્તુતિ પામે છે. આ ત્રણેય કાળના પોતા પર્યાયોનું વર્તમાન પર્યાયનું આખો જ્ઞાનનું જણાવવું અયુક્ત નથી. આ કઈ અયોગ્ય નથી, અશક્ય નથી, અયોગ્ય પણ નથી અને અશક્ય પણ નથી. કારણ કે તેઓ દ્રષ્ટની સાથે અવિરોધ છે. જગતમાં જે જોવામાં આવે છે, અનુભવાય છે, તેની સાથે અવિરોધ છે. જગતમાં દેખાય છે કે છદ્મસ્થને પણ, જગતમાં દેખાય છે કે છદ્મસ્થને પણ જેમ વર્તમાન વસ્તુ ચિંતવતા તેના આકારને જ્ઞાન અવલંબે છે તેમ, વર્તમાન વસ્તુને ચિંતવતા તેના આકારને જ્ઞાન અવલંબે છે તેમ વ્યતીત અને અનાગત વસ્તુ ચિંતવતા પણ તેના આકારને જ્ઞાન અવલંબે છે. સદમસ્થ પણ આત્મક છે. એની રુચિનો વિષય અવિદ્યમાન હોવા છતાં વિદ્યમાન વત એને ચિંતવીને એનો રસ લેવામાં આવે છે. બજારમાં જાય ખબર પડે સરકારે એક આવો નિયમ કર્યો છે, એ નિયમ લાગુ પાડવામાં આવે અને આપણી શક્તિના પ્રમાણમાં 5 લાખની મૂડી છે અને 5 લાખ બીજા ગામમાંથી ખેંચી શકાયું છે, 10 લાખ ખેંચી શકાયું છે, 15 લાખનો ધંધો કરવામાં આવે તો સીધા 45 લાખ થાય છે. એનો રસ અત્યારે 45 લાખ મળી ગયા હોય એટલો ઉત્પન્ન થઈ જાય, થાય છે કે નહીં? એ જેમ વર્તમાન વસ્તુને ચિંતવતા એના ભૂત ભવિષ્યના પર્યાયોના આકાર એને જેમ જ્ઞાન અવલંબે છે, વર્તમાનમાં છદ્મસ્થને અવલંબે છે કે નહીં, એ દ્રષ્ટાંતે કેવળ જ્ઞાનીને પણ ભૂત ભવિષ્યના તમામ પર્યાયોના આકારોને જ્ઞાન અવલંબી જાય, એમાં કઈ વિશિષ્ટતા છે? તેઓ દ્રષ્ટની સાથે અવિરોધ છે. જગતમાં જે જોવામાં આવે છે, અનુભવાય છે, તેની સાથે તે અવિરોધ છે એટલે એમાં વિરોધ પામતો નથી. જગતમાં દેખાય છે કે હવે શું દ્રષ્ટ છે, કૃષ્ણનો અર્થ આ લીધો, દ્રષ્ટાંત જે લેવું છે કે છદ્મસ્થને પણ જેમ વર્તમાનમાં વસ્તુ ચિંતવતા તેના આકારને જ્ઞાન અવલંબે છે, તેમ છદ્મસ્થને પણ વ્યતીત અને અનાગત વસ્તુ ચિંતવતા પણ તેના આકારને જ્ઞાન અવલંબે. પર્યાય થઈ નથી છતાં એના આકારને જ્ઞાન અવલંબે છે. પછી આવું મકાન બનાવશું, પછી આવું કરશું, પછી આમ કરશું, પછી આમ, પછી આમ, પછી આમ, એના વ્યતીત નહીં અનાગત પર્યાયને હજી કાંઈ થયું નથી, પણ જ્ઞાન એના આકારને અવલંબે છે. ભૂતકાળના પર્યાયને જ્ઞાન અવલંબે છે. કોઈ પ્રસંગ બની ગયો હોય તો એને સંભાળે ત્યારે એ વર્તમાન વત એને એટલા જ રસ્તે એને કહે છે. પછી તો અમે આમ કર્યું હતું, પછી આમ કર્યું હતું, પછી આમ કર્યું હતું, એના વર્તમાન વત એના જ્ઞાનને એ જ્ઞાનમાં આવે છે, જ્ઞાન એ અવલંબે છે. ભૂતકાળનું ભવિષ્યનું બંનેનું જેમ છદ્મસ્થને ઘટી શકે છે, અવિરોધ બને છે, એના જ્ઞાનમાં આ પ્રકાર તો બને છે કે બને છે. એક વાત કેમ અયુક્ત નથી એનું તલનું કારણ આ લીધું કે છદ્મસ્થને આમ બની શકે છે, તો કેવળ જ્ઞાન નો તો સવાલ જ રહેતો. એમાં ઉપયોગ ભલે એટલામાં હોય, પણ એને લઈને એ ઉપયોગમાં વસ્તુ મર્યાદિત આવે છે એમ છે. આંખની કીકી કેવડી છે, પણ માઇલો ના માઇલો સુધી એ જો જાણે છે કે આંખની કીકી નાની છે, પણ માઇલો ના માઇલો સુધી મોટા પાડો ના પાડો એક સાથે હિમાલયની હારમાળાને જોવે છે કે ને, આ ઉપરથી જોવે ઘણું લાંબુ ક્ષેત્ર જણાય છે. કીકી તો આટલી છે, એક ઇંચના બે દોરાવા, એક બે દોરાવા જેટલી છે, પણ સેંકડો માઇલો સુધીનું દ્રશ્ય એના જ્ઞાનમાં જણાય છે. પ્રદેશની અપેક્ષા એ જ્ઞાન ના પ્રદેશો લંબાય છે એમ નથી. વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે, જેમ ચિત્ર મોટું દોર્યું હોય, જેમ ચિત્રપટમાં અતીત અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખ્ય આકારો, એટલે આલેખવાને યોગ્ય ઓળખવાને યોગ્ય આકારો સાક્ષાત એક ક્ષણે જ ભાસે છે. પૂર્વભવ, વર્તમાન, વર્તમાનનું બાળપણ, ત્યાર પછી બધા એક સાથે એક ચિત્રમાં દોર્યા હોય. આથી ઋષભદેવ ભગવાન અને કેવળ જ્ઞાન છે એનો પ્રસંગ છે, આ પછીનો પ્રસંગ છે, આ પછીનો પ્રસંગ છે, એમ એક સાથે પાંચે કલ્યાણક હોય ભાવ છે ને ચિત્રપટમાં એક સાથે બધું ચિત્રવામાં આવે. વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે, જેમ ચિત્રપટમાં અતીત અનાગત અને વર્તમાન વસ્તુના આલેખકારો, ભવિષ્યમાં કોઈ તીર્થંકર થવાનો એનું સમુત્સરણ અત્યારથી દોરવામાં આવે છે કે નહીં. આપણે ક્યાં છે, સોનગઢ મેં હે કે નહીં, તીર્થંકર થશે, ઘાતી ખંડમાં તીર્થંકર થશે, બધું નામ ધામ બધું છે કે નહીં, એ જ્ઞાનમાં આવે છે કે નહીં. સાક્ષાત એક ક્ષણે જ ભાસે છે, તેમ ચિત્ર એક એક ક્ષણે જ દેખાય છે, તેમ જ્ઞાનરૂપી ભીંતમાં, એટલે જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં પણ અતીત અનાગત અને વર્તમાન પર્યાયોના જ્ઞાયાકારો સાક્ષાત એક ક્ષણે જ ભાસે. છદ્મસ્થને છદ્મસ્થના પ્રકારે અને કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાનના પ્રકારે ભાસે છે. આ મનમાં નથી કરતા, આ આમ બોલે છે તેથી ભવિષ્યમાં એ આમ કરશે એમ સમજીને આપણે આમ કરવું જોઈએ, ત્યાંથી નક્કી કરે છે. તાત્કાલિકપણું, વર્તમાનપણું, સાંપ્રતિકપણું અવિરુદ્ધ છે. સર્વજ્ઞેયો એ વર્તમાનમાં જ જણાય એમાં પણ વિરોધ નથી. એમ કે છે ભૂત અને ભવિષ્યના પર્યાયો વર્તમાન જ્ઞાનમાં જણાય એમાં કોઈ વિરોધ નથી. જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના આલિસ્યકારો વર્તમાનમાં છે, તેમ અતીત અને અનાગત પર્યાયોના જ્ઞાનકારો વર્તમાનમાં છે. જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના આલિખ્ય આકારો ઓળખવાને યોગ્ય ચિત્રાવાને યોગ્ય આકારો વર્તમાનમાં છે. કોઈ ચિત્ર દોરવું છે ત્યારે નથી દોરાણું, ત્યારે પણ જ્ઞાનમાં એ પહેલા ચિત્રાઈ જાય છે.
બરાબર,
એ ચિત્ર દોરતા હોય એને ખબર હોય છે. કોઈ કલાકાર ચિત્ર દોરનારો હોય છે એના જ્ઞાનમાં એની કલ્પના પહેલા હોય છે. આ મૂર્તિ ઘડે છે, લ્યો ને, મૂર્તિ ઘડે છે શિલ્પી. એ કાંકણાથી તો ટક 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 મારતા છ મહિને પૂરું કરે, પણ પહેલાં એને કલ્પના આખી હોય છે મૂર્તિની, કે આવી મૂર્તિ મારે ઘડવી છે. એમ ચિત્રનારને આવું ચિત્ર દોરવું છે એમ એને પહેલાં એના જ્ઞાનમાં હોય છે. એવી જ રીતે યજ્ઞાકારો જ્ઞાનમાં એક સાથે ભૂત અને ભવિષ્યના વર્તમાનમાં આવે તો એમાં કોઈ વિરોધ છે નહીં. ત્રણ કારણ બીજા છે. તેથી એક કાળમાં ત્રણ કાળની પર્યાયોનું જ્ઞાનમાં જણાવવું કાંઈ પણ યોગ્ય નથી, યોગ્ય છે તેનું ભાવાર્થ. કેવળ જ્ઞાન સમસ્ત દ્રવ્યોના ત્રણેય કાળના પર્યાયોને યુગપત જાણે છે, કેવળ જ્ઞાનની અવસ્થા. અહીં પ્રશ્ન થવા યોગ્ય છે કે નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને જ્ઞાન વર્તમાન કાળે કેમ જાણી શકે, આવો પ્રશ્ન થવા યોગ્ય છે. જે થયા નથી અથવા જે થઈ ગયા છે એની અત્યારે કેમ ખબર પડે? જ્યોતિષ જ્ઞાનમાં પણ ભૂત ભવિષ્યનું તો કહેવામાં આવે છે, ગણતરીથી પણ કહેવામાં આવે છે. એ પણ જ્ઞાનનો જ એક વિભાગ છે, સૂક્ષ્મ જ્ઞાનનો એક વિભાગ છે. ગણતરી મૂકીને એમ કે આમાં તમારે પહેલા આમ થઈ ગયું હતું અને હવે આમ થવાનું છે, એમ સચોટ કહેવામાં આવે છે. હા, વર્તમાન લક્ષણ ઉપરથી એમ કહી દઈએ, હાથની રેખા ઉપરથી એમ કહી દઈએ કે આમ છે તો આમ છે. નિયત્વ શક્તિ એવી છે કે તેમના અતીત અને અનાગત પર્યાયો પણ જ્ઞાનમાં જ્ઞેયરૂપ થાય અથવા જણાય. જ્ઞાનમાં જેમ જાણવાની શક્તિ છે એમ ભૂત ભવિષ્યના પર્યાયોની પણ જણાવવા યોગ્ય શક્તિ છે. ભલે ઉત્પન્ન થયા નથી પણ તેથી એનું જ્ઞેયત્વ કાંઈ ચાલ્યું ગયું છે એમ નથી કે જ્યારે તે પર્યાયો ઉત્પન્ન થયા અથવા થશે ત્યારે એનું જ્ઞેયત્વ છે એમ નથી. વર્તમાનમાં પણ એનું જ્ઞેયત્વ રહેલું, એ વર્તમાનમાં એ બધાનું જ્ઞેયત્વ એક સાથે છે તો એ બધાનું જ્ઞાન પણ એક સાથે છે, આપોઆપ છે, ઓટોમેટિક સિદ્ધ થાય છે. ભલે ઉત્પન્ન થયા નથી પણ એનું કઈ જ્ઞેયત્વ વર્તમાનમાં નથી ઉત્પન્ન એમ નથી, એનું જ્ઞેયત્વ તો વર્તમાનમાં જ છે. એ પર્યાયો વ્યક્ત થશે ત્યારે જ્ઞેય એનું જ્ઞેયપણું છે એમ નથી, ત્રિકાળ જ્ઞેયપણું છે. અથવા કોઈ પર્યાયનો સર્વનાશ નથી, સર્વનાશ નથી. વસ્તુનું એ સત્વ હોવાથી એનો સર્વનાશ છે નહીં. એ પર્યાય છે એ શક્તિ રૂપે છે, વર્તમાનનું હોય ત્યારે એ વ્યક્તિ રૂપે છે અને ભૂત અને ભવિષ્યના કાળમાં એ શક્તિ રૂપે હોય છે, પણ એનો સર્વનાશ ક્યારે હતો? સર્વનાશ હોય તો જ્ઞેય થાય નહીં, અને એક અંશનો સર્વનાશ થાય તો આખા પદાર્થનો સર્વનાશ થઈ જાય, કેમ કે બધી નાશ થવાની છે. પણ એ તો બની શકે એવું નથી. વસ્તુ આ રીતે સિદ્ધ થાય છે, બીજી રીતે વસ્તુની સ્થિતિ સિદ્ધ થતી નથી. આ રીતે આત્માની અદભુત જ્ઞાન શક્તિ અને દ્રવ્યોની અદભુત જ્ઞેયત્વ શક્તિ, તેને લીધે કેવળ જ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણેય કાળના પર્યાયોનો એક જ સમયે ભાસનો બિલકુલ અવિરોધ છે, એમાં કાંઈ પ્રશંકાર્ય હું. જો જ્ઞેયો પર્યાયોનું જ્ઞેયત્વ ત્રણેય કાળે છે અને જ્ઞાનનું કોઈ અદ્ભુત સામર્થ્ય છે કે છદ્મસ્થ પણ ભૂત ભવિષ્યને જાણે, તો નિરાવરણ એવું જે કેવળ જ્ઞાન જેમાં કોઈ આવરણ નથી, સર્વથા સકળ વિમળ છે, એમાં તો એક સાથે બધું સુસ્પષ્ટ જણાય આવે, તો એમાં કોઈ શંકાનું સ્થાન રહેવું નથી. એ તો તદ્દન અવિરોધ છે, એમાં બિલકુલ વિરોધ ભાસતો નથી. 37 સાથે કથન મુખ્યત્વે ભિન્ન જ્ઞાન નિરાકરણ જ્ઞાન જ્ઞેય સ્વરૂપ કથન ચતુર્થ સ્થળે ગાથા ચતુર્થ વેતન ચાર ગાથા 36 ગાથા પૂરી થઈ, એમાં ચોથા અંતર સ્થળમાં ચોથી ગાથા દે કે જેનો વિષય નિશ્ચય સુખ કેવડી અને વ્યવહાર સુખ કેવડીના કથનની મુખ્યતાથી જ્ઞાન ભિન્ન છે, જ્ઞેયથી જ્ઞાન ભિન્ન જ્ઞાનનું નિરાકરણ છે એમાં, અને જ્ઞાન અને જ્ઞેયનું સ્વરૂપ કથન છે, અને જ્ઞેયથી જ્ઞાન એમાં ભિન્ન છે એ વિષયની ચર્ચા કરતી આ ચોથી ગાથા પૂરી થઈ છે. હવે અથવા અતીત અનાગત પર્યાયા વર્તમાન જ્ઞાને સાંપ્રતાય દ્રશ્યંતે ઇતિ નિરૂપયે છે. હવે અતીત અને અનાગત પર્યાયો છે તે વર્તમાન જ્ઞાનમાં સાંપ્રત એટલે વર્તમાનવત છે એમ દેખાય છે એ વિષયને અહીંયા નિરૂપણ કરે છે. સર્વે સદ્ભૂતા અસદ્ભૂતા આપી પર્યાયા, જેટલા કોઈ સદ્ભૂત એટલે વિદ્યમાન છે અને અસદ્ભૂત એટલે અણછતા થયા છે, સદ્ભૂત એટલે છતા છે પ્રગટ છે, અને અસદ્ભૂત એટલે જેટલા અણછતા છે વિદ્યમાન છે, એ જેટલા કોઈ પર્યાયો એટલે અવસ્થાઓ છે એ તે પૂર્વોક્ત પર્યાયા વર્તન્તે પ્રતિભાસંતે પ્રતિસ્ફુરંતિ, તેઓ વર્તે છે અથવા પ્રતિભાસે છે અથવા જ્ઞાનમાં પ્રતિસ્ફુરે છે. ઉત્તરણ એકાદ છે શેમાં કવ ક્યાં કે કેવળ જ્ઞાને, કેવળ જ્ઞાનમાં વર્તમાન પૂર્વોક્ત એટલે સદ્ભૂત અને અસદ્ભૂત એવા પર્યાયો વર્તે છે, પ્રતિભાસે છે અથવા પ્રતિસ્ફુરે છે. કોની જેમ કથમ ભૂતા ઈવ કે તાત્કાલિકા ઈવ વર્તમાના ઈવ, તાત્કાલિક જેમ અથવા વર્તમાનની જેમ, જાણે અત્યારે થયા હોય, તાત્કાલિક એટલે અત્યારે થયા હોય અથવા વર્તમાનમાં થયા હોય તેવી રીતે પ્રતિભા છે, થયેલા ને નહીં થયેલા બધા, અથવા થઈ ગયેલા ને અત્યારે ન હોય તેવા બધા. કાસામ સંબંધીનો પર્યાયો કોના સંબંધી છે કે તાસામ પ્રસિદ્ધાનામ સૂર જીવ દ્રવ્ય આદિ દ્રવ્ય જાતિ નામ વિધિ, તેના કોના કે તેના એટલે પ્રસિદ્ધ એવા શુદ્ધ જીવ દ્રવ્ય પોતે એ વગેરે જેટલી કોઈ દ્રવ્ય જાતિ છે તે તમામના આદિમાં બધી દ્રવ્ય જાતિ એમાં આવી ગઈ. વ્યવહિત સંબંધ હો, વ્યવહિતનો અર્થ શું થાય, કોને સંબંધીનો વ્યવહિત વ્યવહાર, વ્યવહિતનો અર્થ વ્યવહાર સંબંધ એને વ્યતિક વ્યતિકર પરિહારી અર્થ પોતા પોત પોતાના ફકીર એટલે પોત પોતાના પ્રદેશો પ્રદેશ કાળ એટલે એનો સ્વકાળ પર્યાય આકાર એની જેટલી કોઈ વિશિષ્ટતા હોય આકાર વગેરે વિશિષ્ટતાઓ કાળ પ્રદેશ આકાર વગેરે વિશિષ્ટતાઓ પોત પોતાની વિશિષ્ટતાઓ સહિત એકબીજાના ભણવું એને શંકર દિવસ કહે છે એકબીજામાં ભયા વિના શંકર વ્યતી પરિહારણ એટલે એના દોષ રહિત એ જણાય છે જ્ઞાનમાં જે જણાય છે વર્તમાન વર્ત એક સાથે જણાતા હોવા છતાં એકબીજામાં ક્યારેય ભરતા નથી બધા ભિન્ન ભિન્ન જણાય છે દરેકનો કાળ દરેકનો આકાર દરેકનો પ્રદેશ એ બધા દરેકની વિશિષ્ટતાઓ જુદી જુદી જણાય છે અને એમાં ક્યાંય ભેળસેળ થતી નથી એને શંકર વ્યતિકર દોષનો પરિહાર વિના જણાય છે પરિહાર સહિત જણાય છે એટલે દોષ વિહીન જણાય છે કેમ છો કેવી રીતે એમાં છદ્મસ્થનું દ્રષ્ટાંત લીધું છે કે યથા છદ્મસ્થ પુરુષસ્ય અતીત અનાગત પર્યાય મનસી ચિંતયંત સ્ફુરંતિ યથા તો ચિત્રમ ભીતો બાહુબલી ભરત આદિ અતિક્રાંત રૂપાણી શ્રેણી તીર્થંકર આદિ ભાવિ રૂપાણી વર્તમાનાની પ્રત્યક્ષ દ્રશ્યંતે એમ સદમસ્થને ભૂતના ભૂતકાળના બાહુબલી અને ભરત રાજાનો અત્યારે વર્તમાનમાં ખ્યાલ આવે બંને લીધાતા ભવિષ્યમાં શ્રેણીક રાજા તીર્થંકર થશે એમ સદમસ્થને અત્યારે જેમ વિચાર જ્ઞાનમાં આવે છે તે પ્રકારે તેવડીને પણ સુસ્પષ્ટ જ્ઞાનમાં જણાય છે ગાથાના વિષય છે અતીત અનાગત પર્યાયોને પણ વર્તમાન જ્ઞાન જાણે છે એનો દ્રષ્ટાંત લીધો છે બીજું